Sabres.
On demand. Follow Sabres Radio on Twitter and Facebook now.
भारतीय संगीत ना A.R. रहमान एवा एक एवा कलाकार एवा संगीतकार एवा गायक जेने आपणे सौ मेहुल सुरती तरीके ओळखीए छीए, गुजराती फिल्म हेल्लारो जेने नेशनल एवोर्ड मळ्यो छे, ते फिल्मना म्यूजिक डायरेक्टर जेनुं गीत आपे हमणां जे सांभळ्युं ते मेहुल सुरती साथे आपणे वातचीत करीए अने खूब सादर प्रेम सहित तेमने आवकारीए. नमस्ते मेहुलजी.
કેમ છો શુભાબેન?
અમે એકદમ કુશળ છીએ મેહુલજી. થેન્ક યુ સો મચ ફર્સ્ટ ઓફ ઓલ કે આપે અમારી સાથે વાતચીત કરવા માટે સમય કાઢ્યો છે. અત્યંત આભારી છીએ આપના.
અરે હું આપનો આભારી છું કે આપ આટલા લોંગ ડિસ્ટન્સથી કોલ કરીને મારી સાથે વાત કરો છો, એના માટે હું અને મારી ટીમ તમારા માટે.
જી જી મેહુલજી, અમારા સૌભાગ્ય છે યુકેની ધરતી પર શુક્રવારથી આ ફિલ્મ રજૂ થઈ છે અને ઘણા બધા શ્રોતા ભાઈઓ અને બહેનોએ આ ફિલ્મ માણી છે. એનું સંગીત અદભુત છે, તો ઘણી બધી વાતો આપની સાથે આ વિશે પણ કરવી છે મેહુલજી. સૌ પ્રથમ તો આપની જે આ મ્યુઝિકલ જર્ની છે, ઘણા લાંબા વર્ષોનો આપનો જે સહયોગ રહ્યો છે ગુજરાતી સંગીત માટે અને જે આપે પ્રદાન કર્યું છે અદભુત છે, તો એમાં આજે એક અનેરું છોગું ઉમેરાયું છે હેલ્લારોનું. તો આપની આપ આ પ્રોજેક્ટ સાથે કઈ રીતે જોડાયા?
હું છે ને રાત્રે બેઠો હતો.
જી
અભિષેકભાઈ, રાત્રે બહુ મોડી રાત્રે મારી પર ફોન આવ્યો હતો,
લગભગ
1-1.5 વાગે હિન્દુસ્તાન ઇન્ડિયાના ટાઈમ પ્રમાણે.
જી
કે મેહુલભાઈ, મારે તમારી સાથે વાત કરવી છે. પેલા તો મેસેજ આવ્યો હતો કે મી ટોક. હા, વાત થઈ શકે.
જી
કે મને ફોન કર્યો કે હું એક ફિલ્મ બનાવું છું મેહુલભાઈ, હું થોડો ફસાયો છું અત્યારે, બહુ અઘરી પરિસ્થિતિમાં છું.
જી
અને તમે મારી એ ફિલ્મ માટે સંગીત કરશો? મેં કહ્યું હા હું કરી શકું છું, પણ ફિલ્મ ક્યારે છે, ક્યારે કરવાની છે?
જી
પ્રકારની વાત થઈ અને કહ્યું કે લગભગ આપણે 2 મહિનામાં કે 1.5 મહિનામાં 2 મહિનામાં આપણે આ ફિલ્મ બરોબર લઈ જવી છે. શૂટ ને બધું નક્કી છે, પણ તકલીફ એ છે કે આપણી પાસે દિવસો ખૂબ ઓછા છે.
જી જી
તો મેં એમને કહ્યું કે દિવસો હું એડજસ્ટ કરી શકીશ, કારણ કે મારે ત્યાં તે વખતે કોઈ બીજી ફિલ્મનું વર્ક ચાલતું હતું, ત્યાં મારી મારી ભૂમિકા થોડી પાછળથી આવવાની.
જી જી
સાઉન્ડ ડિઝાઇન ને બધું ચાલતું.
જી
ઠીક છે, આપણે કરી શકીશું, વાંધો નથી. એમને મને વાર્તા કરી અને વાર્તા કરી પછી, એટલે કોઈ પણ મ્યુઝિશિયન હોય વિશ્વમાં, એ પછી ગુજરાતી હોય કે કોઈ બીજા દેશનો પણ હોય, પણ જે વાર્તા સાંભળે તો એ કદી એ ના ના પાડે. એના માટે એમ કહે ને કે બીજા બીજી ફિલ્મો કે બીજા કામ છોડીને પણ આ વાર્તા જોડે જોડાવાનું મન થાય, એટલે ગામની વાર્તા. એટલે એ રીતે હું જોડાયો અને પછી અમે લોકો ગીતો કરતા ગયા, એક પછી આગળ વધતું ગયું કામ.
જી 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 અને એનું જે એન્ડ રિઝલ્ટ છે એ તો અદભુત છે. એના જે ગીતો છે એ વારંવાર સાંભળવા ગમે અને આઈ એમ શ્યોર કે આપણી જે નવી પેઢી છે એને પણ એક નવો અનુભવ થશે આ સંગીત સાંભળીને. તો મેહુલજી, આપે વાત કરી કે આપે વાર્તા સાંભળી અને પછી ત્યારબાદ આપનું આ કાર્ય શરૂ થયું, પણ ઘણી વખત એવું પણ બનતું હોય છે સંગીતકારો હોય તો એમને કદાચ કોઈ નવા ગીતકાર સાથે કામ કરવાનું હોય કે પછી અમુક વખતે એમને એમ થાય કે ના, કદાચ આ ગીતકાર વધારે સારું લખી શકે છે અને મારા સંગીતને વધારે અનુરૂપ રહેશે. એવું કંઈ થયું આ બારામાં? કારણ કે સૌમ્ય જોશી ગુજરાતી ભાષાના બહુ મોટા કવિ છે.
સૌમ્યભાઈ લખે, સૌમ્યભાઈને તો હું આમ સાચું કહું તો હું સૌમ્યભાઈનો બહુ મોટો ફેન છું.
જી 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 બિલકુલ
બરાબર. અને મેં અને સૌમ્યભાઈને હું આટલો મોટો ફેન હોવા છતાં હું સૌમ્યભાઈને જીવનમાં કદી માર્યો.
જી
સૌમ્યભાઈ જોડે મેં કદી વાત નહોતી કરી.
બિલકુલ બિલકુલ
આ ફિલ્મ કરી. હવે સૌમ્યભાઈ લિરિક લખે એટલે મને ખબર છે કે એમની સેન્સિબિલિટી જેને કહેવાય,
લખાણની
બાબતે, લિરિકની બાબતે, ડાયલોગની બાબતે, નાટકની બાબતે.
જી જી
મને ખબર છે કે હી ઇઝ જસ્ટ મેજિશિયન.
હા હા બિલકુલ
સૌમ્યભાઈ, એટલે એમના ગીતો માટે તો હું આઈ એમ નોટ એકચ્યુઅલી એલિજિબલ ટુ સે ઓર ટેલ એનીથિંગ અબાઉટ સૌમ્યભાઈ.
મારી
લાયકાત જ નથી કે હું સૌમ્યભાઈના કોઈ ગીતોને કે કોઈ કૃતિને હું મોલવી શકું.
જી જી જી
એટલે આમાં એવો કોઈ પ્રશ્ન જ ન હતો. અને બીજી બહુ અગત્યની તમને વાત કરું કે નોર્મલી કેવું થતું હોય છે કે ફિલ્મના ગીતો આવતા હોય છે, લખાતા હોય છે. આ ફિલ્મના ગીતો સૌથી પહેલા તો લખાઈ ગયા હતા, છેલ્લું એક જ ગીત બાકી હતું, 4 ગીતમાંથી છેલ્લું ગીત ફેક્યા મેં થોર્યા, એ શૂટિંગના થોડા દિવસો પહેલા ચાલતું હતું. બહુ ટૂંક સમયમાં મેં કર્યું હતું, પણ એક બે ને ત્રણ તો લખાઈ ગયા.
જી જી જી.
અને આ કદાચ એવી પહેલી ફિલ્મ છે કે જેમાં મારા તરફથી એઝ અ મ્યુઝિક ડિરેક્ટર તરફથી કે કમ્પોઝર તરફથી એક પણ ચેન્જીસ નથી લીધી. હું એવું કહેતો હોઉં છું કે મને આ ગાવામાં તકલીફ પડે છે, બોલવામાં તકલીફ પડે છે, અથવા હું રેકોર્ડ કરીશ ત્યારે મને આ શબ્દ હું ગાયકથી નહીં ગવાશે, કારણ કે એના પહેલા ઠ આવે છે, અથવા અવાજ દબાઈ જાય છે, કે આ શબ્દ તમારા મીટરમાં નથી જતો, કે લયમાં નથી આવતો, સંભાવ નથી સ્પર્શતો. આવા એક પણ વાક્યો કે આવા એક પણ એક્સક્યુઝિસ આ ફિલ્મના લિરિક માટે મારા તરફથી નહોતા, કારણ કે બધું જ પરફેક્ટ હતું.
બિલકુલ.
લોકોએ જે, કારણ કે એ લોકોએ બહુ મારા પહેલા એ લોકોએ જે પ્રિપેરેશન કર્યું,
હાજી હાજી ગ્રાઉન્ડ વર્ક થઈ ગયું હતું બધું.
હા, એ લોકોને પોસ્ટ પ્રોડક્શન અને થોટ વાઇઝ અને કન્ટેન્ટ વાઇઝ એ લોકો એટલા બધા ક્લિયર હતા કે આપણે આ જ જોઈએ છે, આ જ કરવું છે.
જી.
અને એ મારા માટે કદાચ વધારે સરળ કામ થઈ ગયું.
જી જી.
મ્યુઝિક આપવાનું.
બિલકુલ બિલકુલ. કારણ કે ઘણી વખત ફિલ્મ પ્રોડક્શનમાં એવું પણ બનતું હોય કે પછી નિર્માતા હોય કે દિગ્દર્શક હોય, એમની ડિમાન્ડ્સ બદલાઈ જાય અને એ હિસાબે પછી ઘણા બધા ફેરફારો કરવા પડે.
ઘણું બધું થતું હોય છે. પણ આમાં તમે તમને બીજી બહુ અચરજની વાત કહું.
જી.
અમે લોકો ફિલ્મનું પ્રીમિયર હતું અમારું મુંબઈમાં.
જી.
ત્યારે પહેલી વાર હું મારા ફાઇનાન્શિયલ પ્રોડ્યુસર જે છે એમને પહેલી વાર તો હું ત્યાં મળ્યો.
જી.
એમને હું મળ્યો જ નથી.
બિલકુલ બિલકુલ.
એટલે મારી વાર્તા કે વાત માત્ર અભિષેકભાઈ જોડે થાય, બીજા એડિટર અને એસોસિયેટ ડિરેક્ટર અને ડાયલોગ રાઇટર, નેશનલ સ્ક્રીન રાઇટર પ્રતિક ગુપ્તા છે એમની જોડે.
જી જી.
અને સૌમ્યભાઈ, અમે અમારા ત્રણ જણ વાત થયા કરે. અને પ્રોડક્શનમાં આયુષભાઈ અને મિતભાઈ, આ લોકોનું બધું મેનેજમેન્ટ એન્ડ હેન્ડલિંગ એન્ડ એક્ઝિક્યુશન બધું ચાલતું હોય એમની જોડે વાત થઈ. આ સિવાય મારે કોઈની જોડે ફિલ્મના ગૃહમાંથી મારે કોઈની જોડે વાત જ નથી.
પછી
સમીરભાઈ અને અશ્વિન, એટલે સમીર તન્ના અને અશ્વિન જે ફિલ્મના કોરિયોગ્રાફર, સમીરભાઈને અમે લોકો જૂના દોસ્તારો 10-12 વર્ષ જૂના.
બિલકુલ.
અને એ ગુજરાતી છે, એટલે એમની જોડે કઈક વાત થઈ કે ભાઈ મને આ વર્તન જરા વધારવું પડશે, અથવા તો આ રીતે આપણે જયારે શૂટ કરી શકો, શૂટ કરતા હોય ત્યારે ફોન આવે, જરા થોડું લંબાવી આપો, તમને શૂટિંગમાં જરા ઇઝી પડે,
હાઈ
સ્પીડમાં કરી આપો. એ છે પાર્ટ ઓફ અ પ્રોસેસ. બાકી એ સિવાય મારા ડિપાર્ટમેન્ટ સિવાય મારે કોઈની જોડે વાત કરવી નથી પડી. એટલે તમે જે કહો છો ને કે પ્રોડ્યુસર તરફથી ડિમાન્ડ બદલાઈ જાય અથવા તો થોટ બદલાઈ જાય, ના, એવું આ ફિલ્મમાં એકેય વખત કદી નથી થયું.
બિલકુલ.
કારણ કે વી આર વેરી મચ ક્લિયર ફ્રોમ ધ બિગિનિંગ
કે
અમારે આ જ કરવું છે.
જી જી જી. અને
આ ક્લેરિટી એટલી બધી હતી આ લોકોની કે બધું જ સુમેરે અને સુકરે પાર પડ્યું.
બિલકુલ બિલકુલ. અને જયારે અભિષેક શાહ સાથે જયારે મારી વાતચીત થઈ હતી ઓગસ્ટ મહિનામાં, ત્યારે એમણે બહુ સરસ વાત કરી હતી કે આ ફિલ્મની અંદર ગરબો એક પ્રકારના નાયકનું પાત્ર એમ કહી શકાય કે ઇટ્સ એટ ધ હાર્ટ ઓફ ધ ફિલ્મ. તો આ જે ગરબાના સંગીતને રજૂ કરવું, આપણી ઘણી વખત આપણને એવું થાય કે ગરબાના અમુક તાલ હોય, બે તાળી હોય, ત્રણ તાળી હોય, હીંચના કોઈ પણ પ્રકાર હોય વગેરે, જ્યારે આ ફિલ્મની અંદર અમુક જે બીટ્સ હતા એ આપણને આપણા પોતાના જ લાગે, પણ કદાચ એમ કહી શકાય કે થોડાક કંઈક હટકે હતા, કંઈક બહુ સરસ હતું એની અંદર, એની પર આંગળી ન મૂકી શકાય કે શું હતું. પણ એમ થાય કે કદાચ જે ગરબાનો જે પ્રકાર હતો, જે સંગીત હતું, એનાથી કંઈક વધારે ઊંચું હતું.
જો હું તમને એ વિશે તમને કહું છું, ફિલ્મમાં ચાર ગીતો છે.
જી જી.
હવે એની એક બહુ રસપ્રદ વાત છે શુભાબેન, કે મારી પર જયારે ફોન, અમે તમને વાત કરીને કે અભિષેકભાઈનો ફોન આવ્યો, મને વાર્તા કરી, પછી મેં એમને પૂછ્યું કે અભિષેકભાઈ કેટલા ગીતો છે.
જી.
અને એ જે મોમેન્ટ એમણે મને કહ્યું ને કે ચાર ગીતો છે, ત્યાં સુધી બધું ઓકે, આઈ વિલ ડુ ફોર નોટ એટ ઓલ.
જી જી.
મેં પૂછ્યું કે લિપસિંક છે, ઘોટ પફડાવીને ગાવાનું છે, કે નાયક કે નાયિકા કોઈ ગાય છે, ઉભી કરું, ના, એવું નથી.
જી જી.
અનિલભાઈ, આ ચારે ચાર ગીતો ગરબા. આ જયારે અભિષેકભાઈ બોલ્યા ને ત્યારે તમને હું તમને કહું, ધરતી ફાટે ને સીતા સમાઈ જાય એ પ્રકારની મારી હાલત હતી.
રાત્રે
1:30 વાગે મને પરસેવે હું રેપચેપ થઈ ગયો કે યાર, એક ફિલ્મમાં ચાર ગીતો મારી, અને તો છે પણ ગરબા.
જી જી. બિલકુલ.
ગરબા હોવા જોઈએ પણ ગીતોના ફોર્મમાં હોવા,
ગીતોના ફોર્મમાં. બિલકુલ.
બીજી વસ્તુ કે એ તમને ગરબા એટલે એકદમ દેશી ગરબા ના હોવા જોઈએ. ભલે 1975 ની ફિલ્મ છે, આજનો 2019 ના લોકોને સમજ પડે, પણ એસેન્સ 1975 ની વાત છે. એટલે એ મારે ખાસ ધ્યાન રાખવાનું હતું. મારે ઇન્સ્ટ્રુમેન્ટેશન એવા લેવાના હતા કે ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ હું નહીં લઈ શકું એ સમયની. એટલે ગરબા પણ હોવા જોઈએ અને ગીતો પણ છે ગરબા છે, ગરબા નહીં લાગવા જોઈએ, ડોક્યુમેન્ટેશન નહીં લાગવું જોઈએ કે તમે ટેલિફિલ્મ કે ટેલિફિલ્મ બનાવ્યો છો એ પ્રકારનું નહીં લાગવું જોઈએ. બીજું કે સુગમ સંગીત નહીં લાગવું જોઈએ, ક્લાસિકલ નહીં લાગવું જોઈએ, મોડર્ન ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ તમે યુઝ નહીં કરી શકો. આટલી બધી ચેલેન્જીસની વચ્ચે આ ગરબાઓ કરવાના હતા. અને જે એમાં છે ને એક સપના વિનાની રાત કરીને છે, તમે જે કહો છો ને, હવે છે ને આપણે એમ કચ્છ જે છે ને આપણું કચ્છ અને રાજસ્થાન એ બહુ નજીક, કારણ કે મૂળ તો એ રણ પ્રદેશ.
બિલકુલ જી જી
બરાબર. હવે હિન્દુસ્તાન થી પેલી બાજુ જતો તો પાકિસ્તાન લાગી જાય.
જી જી
બરાબર. હવે આ બધી રેખા અને સરહદો ને હદ અને રાજ્યો અને દેશ તો એકચ્યુઅલી આપણે માણસો બનાવ્યા, કુદરત ને માટે તો એક રેતાળ પ્રદેશ છે બરાબર. પણ એ બધાની વચ્ચે એક બહુ પાતળી ભેગી રેખા આવી કે આપણે કચ્છનું સંગીત અને રાજસ્થાની સંગીત
જી
એમાં એટલી નાની નાની અમથી એક બહુ બારીક પાતળી ભેગી રેખા.
જી જી.
આપણું કચ્છનું સંગીત છે ને એ સિંધ પ્રદેશ
જી
ની નજીક રાજસ્થાની
જી.
એટલે એના ઢોલકના ઠેકા છે, એ ઢોલના ઠેકા છે, વાદ્યોની રજૂઆત છે, વાદ્યો જે રીતે વાગે છે એ બધું બહુ મારે રિસર્ચ કરવું પડ્યું હતું. મારે એવું જોવું પડતું કે 1975 એટલે કે 70 થી લઈને 80 ના દાયકા સુધીમાં કઈ કઈ ફિલ્મો આવી છે.
બિલકુલ
બરાબર. અને એ ફિલ્મોમાં કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થયા છે.
જી જી.
તો બહુ બધું રિસર્ચ કરતા મને મારું આખું એક રિસર્ચનું આખું લિસ્ટ છે કે મારે આ નથી કરવાનું. કારણ કે ફિલ્મની વાર્તામાં એવું છે કે આ પહેલી જ લાઈન ફિલ્મની સ્ક્રિપ્ટમાં એવી લખી છે, આ એક એવું ગામડું છે કચ્છની અંદર કે જેને શહેર સાથે કોઈ મતલબ નથી.
બિલકુલ.
એનું કોઈ કનેક્શન જ નથી.
જી 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 જી.
એટલે ફિલ્મની અંદર બોબી ફિલ્મની વાત આવે છે, ફિલ્મની અંદર હકીકત નામની ફિલ્મની વાત આવે છે. તો એ બધી ફિલ્મોના રેફરન્સ કે 1975 કેવા વાદ્યો હતા પણ ત્યાં તો યાર પહોંચ્યો જ નથી, કઈ રીતે વાપરવું. આ બધી ચેલેન્જીસ બધી બહુ હતી. હવે મેં છે ને જે સપના વિનાની રાત જે ગીત કર્યું છે ને એ ઓરિજિનલ મણિયારો
કહેવાય.
આપણે જે નોર્મલી ગુજરાતી ગીતો સાંભળતો હોય સીડીમાં કસેટમાં કે ઓનલાઈન સાંભળે છે કે અમે મણિયારા રે, એ મણિયારા શબ્દ વાળું ગીત છે પણ એ મણિયારો નથી.
જી 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 જી.
મણિયારો બહુ બધા પ્રકારે હોય છે પણ મેં છે ને ઓથેન્ટિક મણિયારો જે છે આપણે જે ગરબા કરીએ તે 6 માત્રામાં 4 માત્રામાં ગરબા કરતા
હોય,
3 તાળી 2 તાળી બરાબર.
જી.
પણ આ છે ને જે મણિયારો છે એ 10 માત્રાનો છે.
ઓહો.
એમાં 5 હા 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 ધીંગ રા ધીંગ ધીંગ રા ધીંગ. અને આ પણ મેં મારી જોડે જે ઢોલ આટલા વર્ષોથી વગાડે છે બબુભાઈ
જી
એમને ફોન કર્યો કે મને ઓથેન્ટિક મણિયારો જોઈએ છે. એટલે એમને મને વોટ્સએપ ની ઉપર બેઝિકલી મણિયારાના બોલ બોલીને મોકલ્યા. પછી એને સાંભળવામાં અને એમાં મેં 2-3 દિવસ 2-3 દિવસ લીધા, કારણ કે મારે સમજવું હતું કે આ ગણિત કેવું છે.
બિલકુલ.
એને સમજતા મને 2-2 દિવસ થયા. અને પછી મેં મારો પાયલટ ટ્રેક બનાવ્યો, ધેન આઈ ક્રિએટ ધ ટ્યુન, ધેન આઈ ટ્રીટ ધ ટુક ધ સેશન ઓફ ટ્રોલ્સ એન્ડ પાયલટ રેકોર્ડિંગ.
ઇટ્સ
અ લોંગ પ્રોસેસ.
જી જી બિલકુલ. અને આપની પાસે સમય પણ ટૂંકો હતો અભિષેક શાહે, આપને માત્ર થોડા જ મહિનાઓ આપ્યા.
જી 30 દિવસનો સમય હતો, મારી પાસે 45 ડેઝ હતા.
જી.
કે મેહુલભાઈ 15 દિવસ તો આપણે એમ કે કોરિયોગ્રાફર સમીરભાઈ ને આપવા પડશે, કારણ કે બેનોએ ડાન્સ કરવાનો.
જી જી જી.
મારી પાસે 30 દિવસનો સમય, 4 ગીતો જેમાંથી એક ગીત નહોતું આવ્યું. એટલે હું સવારે 10:15 સ્ટુડિયોમાં જાઉં.
જી.
અમારી પાસે લિરિક આવી ગયા હતા. હું લઈને બેસું, ટ્યુન બનાવું, બપોરે એમને મોકલું 1:30-2 વાગે. પછી એ લોકો સાંભળે, સાંજે મને કહે કે આટલા આટલા સુધારા જોઈશે, આપણને આ ગીતમાં આ ટ્યુનમાં આવું લાગે છે. આમ આમ કરીને અમે લોકોએ 3 ગીતો 4 ગીતો પૂરા કર્યા.
જી જી.
અને હું તમને કહું કે તમે જે ફિલ્મમાં 4 ગીતો સાંભળો છો
જી
બરાબર, એને માટે મેં એકચ્યુઅલી 27 ટ્યુન બનાવી છે.
ઓહો. 27 ટ્યુનો માત્ર 4 ગીત માટે.
હા. એટલે બાકીની મારી પાસે 23 થી 24 ટ્યુન કે અને એના વર્ઝન એવા છે કે મારી બીજી ફિલ્મો કે હલ્લારાના બીજા 2 પાર્ટ જો બને તો હું
એમાંથી. જી.
એટલે ઓલરેડી મારી પાસે બીજા 23 કે 24 ગીતો આ જ લિરિકને માટેના ટ્યુનના પડ્યા.
જી જી.
એમાંથી બધું શું કહેવાય કે ઓપ્ટિમાઇઝ થઈને કે શોર્ટેડ થઈને કે આ નથી કરવું, આવું કરવું છે, આ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ લેવું છે, આ લઈ રાખીએ, આ વાદ્યના રીતે જરા યુઝ કરીએ, આ ઠીકો પાસ લાગે છે, અથવા તબલા લઈએ, ઢોલક લઈએ, આ બધી વાતો ગાયકોની જોડેના ડેટના એ ક્યાં ગાયક ક્યાં છે તો આ સુર જોઈશે, આ બેનો ગાવાના છે તો આ પ્રકારની હશે, મારે ફ્લુટ વગાડવાની છે, મારે ઢોલ લેવા છે, ઢોલકના ઠેકાવા જોઈએ છે, વાયોલિન્સ લેવા છે, તો એ બધા પ્રકારે બધું ધીરે 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 કરતા આખું કામ અમે લોકોએ લગભગ પૂરું કર્યું 3 દિવસની અંદર નોન સ્ટોપ. એમ કે નોન સ્ટોપ બેટિંગ, તમારે સવારે ઉઠવાનું કામ કરવાનું, રાત્રે 2-3 વાગે છેલ્લે જે સમા પોતે લખવાનું, તમારે પાછા બીજી દિવસ એની પર કામ કરવાનું, એ રીતે કામ કરતા ગયા અને ધીરે ધીરે ઈશ્વરે સાથ આપ્યો.
જી જી, અને આપની મહેનત ખરેખર મેહુલજી રંગ લાવી છે. આપ પોતે ખૂબ મોટા ગજાના ગાયક પણ છો, તો જો આપના સ્વરમાં આપ અમને કોઈ હેલ્લારોનું ગીત આપના પોતાના સ્વરમાં સંભળાવી શકો તો ઘણો આનંદ થશે.
ઓકે, આઈ ટ્રાય. મને બહુ ગમતું એક ગીત છે, આમ તો મને 4-4 ગીતો બહુ ગમે છે, પણ હમણાં બહુ એક ગીત ભૂમિબેન ના અવાજમાં ચાલે છે, વાગ્યો રે ઢોલ,
વાગ્યો
રે ઢોલ મારા મીઠા નારણમાં,
વાગ્યો રે ઢોલ,
વાગ્યો રે ઢોલ. જે પહોળું થયું ને પછી પહોળું થયું, એક સજ્જડ બંબ પાંચડું પહોળું થયું.
જી જી,
આઈ જસ્ટ રેન્ડર સમ લાઇન્સ ફોર યુ.
જી શ્યોર.
વાગ્યો રે ઢોલ બાઈ, વાગ્યો રે ઢોલ, વાગ્યો રે ઢોલ બાઈ, વાગ્યો રે ઢોલ મારા મીઠા નારણમાં, વાગ્યો રે ઢોલ મીઠા નારણમાં, વાગ્યો રે.
વાહ વાહ, ખુબ સુંદર.
ગરબા કોઈ દિવસ તમે સાંભળ્યા
નથી, એટલે એટલે જ હું, કારણ કે મને એટલું મેહુલજી એટલું સંગીતનું જ્ઞાન નથી, પણ એટલું ખ્યાલ આવે છે અમે કાનસેન છીએ, તાનસેન નથી, એટલે 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 ખ્યાલ આવે છે કે કંઈક જુદું છે, પણ શું છે એ ખ્યાલ નથી આવતો.
રાગ ભેરવી છે ને ક્લાસિકલ ની.
જી જી,
રાગ ભેરવી હંમેશા કાર્યક્રમના અંતે ગવૈયાઓ અને ઉત્તાદો ગાતા હોય,
જયારે
ઘરે રિટર્ન થાય તો તમારા મગજમાં હંમેશા એની છાયા થાય.
જી જી જી,
રાગ ભેરવી માટે ઉત્તર હિન્દુસ્તાનની ક્લાસિકલ પદ્ધતિમાં સાહિત્ય ભણવામાં આવે છે, એની અસર છે.
બિલકુલ,
તો એને મને ગમતો રાગ હતો, તો મને થયું વાઈ નોટ ટુ ટ્રાય ધીસ. એટલે મેં અભિષેકભાઈને વાત કરી, મને થાય કે યાર ભેરવીમાં ગરવો મેળવું બની ગયું તેવું લાગશે. અભિષેકભાઈ કે યાર ભીલભાઈ ટ્રાય તો કરી શકે ને, વાય નોટ ટુ ટ્રાય. પછી રાગ ભેરવીમાં બંદી છે, અને એકચુઅલી બંદી જ છે હું તમને કહું.
જી જી જી,
એટલે ભેરવી રાગની અંદર ગરબો કદાચ તમે સાંભળ્યો નહીં હોય, એવી ડાન્સિંગ ગરબો.
હા,
તમે તમે ભેરવી ની અંદર તમે ભક્તિ ગીતો સાંભળ્યા હશે,
બરાબર,
કે પદો કે છંદો સાંભળ્યા હશે, સાંભળી હશે તમે, બરાબર, બંદીશો સાંભળી હશે, પણ તમે ગરબો નથી સાંભળ્યો. દેટ વોઝ ઓલસો માસ્ટર સ્ટ્રોક, કે વાય નોટ ટુ ક્રિએટ અ ગરબા ઇન ભેરવી.
એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી, અને આઈ થિંક ઇટ્સ ગોઈંગ ટુ બી અ ટ્રેન્ડ સેટર. આપણે એનું થોડીક પંક્તિઓ સાંભળીએ ભૂમિ ત્રિવેદીના સ્વરમાં, અને વાતચીતનો દોર પછી આગળ ચલાવીએ.
જી જી ચોક્કસ.
વાગ્યો રે ઢોલભાઈ, વાગ્યો રે ઢોલ, એક ખૂબ જ સુંદર ગીત આપ માણી રહ્યા છો. ફિલ્મ હેલ્લારોમાંથી ભૂમિ ત્રિવેદીના સ્વરમાં ગવાયેલું આ ગીત અને સંગીતકાર મેહુલ સુરતી, ગીત રચના સૌમ્ય જોશીની. આજે વાતચીત થઈ રહી છે આપણી મેહુલ સુરતી સાથે, જેઓ ગુજરાતી ભાષાના બહુ જ અગ્રગણ્ય સંગીતકાર છે અને તેમણે જે કોન્ટ્રીબ્યુશન આપ્યું છે, જે પ્રદાન કર્યું છે ગુજરાતી ભાષામાં, તે ખરેખર નોંધનીય છે અને ગુજરાતી ભાષા અને ગુજરાતી લોકો સદાય તેમને ઋણી રહેશે. 66માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સમાં જેની જાહેરાત થઈ એ ગુજરાતી ફિલ્મ હેલ્લારો અને તેમની તે વિશેની વાતચીત આપણે વાત કરી રહ્યા છીએ મેહુલ સુરતી સાથે. તો મેહુલજી, આ જે આપે કલાકારોને લીધા, એક તો ભૂમિ ત્રિવેદી છે, ત્યારબાદ ઐશ્વર્યા મજમુદાર અને તે ઉપરાંત શ્રુતિ પાઠક તથા આદિત્ય ગઢવી, તે ઉપરાંત મોરાલાલ મારવા જેવા જે લોક કલાકારો પણ છે, તો આપે આ જે કલાકારો, જે ગાયકો હતા, એમની એમની કઈ રીતે પસંદગી કરી?
જો એમાં એવું હોય છે કે પહેલા અમે લોકો જયારે શૂટ કરવા પહેલા હોય ને, તો અમે પાયલોટ ટ્રેનિંગ કરાવતા હોય.
જી જી જી.
અને તે પછી જેમ એક્ટિંગ એની અંદર કેરેક્ટરના કાસ્ટિંગ થતા હોય, કાસ્ટિંગ ડિરેક્ટર વર્ક કરે.
જી જી.
એમ ગીતોમાં પણ બહુ બધા વોઇસીસની બેંક એકચ્યુઅલી હોય કે આ ગીતનો મૂડ આવો છે તો આ કોની પાસે દોડાવ્યો, આ જો ગાશે તો કેવું લાગશે. તો એમાં અનુભવ, કોન્ટેક્ટ અને તમારા રિલેશન, ફિલ્મની જરૂરિયાત મૂળતા કે આ અવાજ આપણી ફિલ્મની જોડે જશે. કારણ કે આ ફિલ્મોના ગીતો છે, આ સિંગલ સોંગ આલ્બમ નથી કે આ કોઈ પેલું ઓડિયો આલ્બમ નથી. સોંગ આર ફોર ધ ફિલ્મ, એટલે ફિલ્મની જોડે જે અવાજ જાય, ફિલ્મના ગીતો, એના લીધી એના ઇમોશન, એની ટ્યુની જોડે જેનું સ્ટાઇલ જે સૌથી વધારે બંધ બેસતું હોય, એ પ્રકારે ગાયકો સિલેક્ટ કરવામાં આવે અને પછી એમને અપ્રોચ કરવામાં આવે
કે
તમે ફિલ્મ બનાવીએ છીએ, આપ અમારી સાથે જોડાશો, આપણે છે ને આટલી તારીખો અવેલેબલ છે, આપણે ગાય હિસાબે રેકોર્ડ કરીએ. અને તમને હું કહું, શોભાબેન શ્રુતિ પાઠક બોલીવુડના સિંગર, ભૂમિ
બોલીવુડના સિંગર,
બરાબર, ઐશ્વર્યા આટલું મોટું નામ ગુજરાતની, એના ગુજરાતમાં કદાચ છે,
બિલકુલ
સિંગર નથી. આદિત્ય લોક સંગીતમાં અત્યારે બહુ જ આગળ પડતું નામ, અને આદિત્યના આદિત્ય ખૂબ સુંદર ગાય છે. તમે આમ એક વસ્તુ માર્ક કરો કે બધા જ ગુજરાતીઓ,
હા જી જી જી,
ગુજરાતી ફિલ્મ છે તો બધા જ ગુજરાતી જ ગાયકો છે. ઇવન તમને કહું, વાદ્યકારો જે છે તમારા, બધા જ ગુજરાતીઓ, એટલું ક્લિયર છે. જેઓ મહારાષ્ટ્રીયન છે પણ મારી સાથે છેલ્લા 18 વર્ષથી સંદીપભાઈ ફ્લુટ વગાડે છે, અને પેલા સંદીપભાઈ મને લાગે છે ત્યાંથી 5-7 હજાર ગુજરાતી ગીતોમાં તમે,
એટલે
આમ જોવા જાય તો બધું બધા ગુજરાતીઓ જ ક્રૂની અંદર છે. હવે ફિલ્મની અંદર બહુ મેજર પાર્ટ તમે બહેનોનો અવાજ, એટલે 8-10 બહેનો છે, એટલે મેજરલી કોરસનો ફિમેલ ગ્રુપ, વોકલ જેને કહેવાય, એ બધી બહેનો સુરતની છે, છોકરીઓ. એમાં 18 વર્ષથી લઈને 24 વર્ષનો એક ગ્રુપ છે, પછી 24 વર્ષથી લઈને 35-36 વર્ષનો એક ગ્રુપ છે, અને 35 વર્ષથી લઈને 45-50 વર્ષ સુધીના પણ બહેનો છે.
જી જી.
કારણ કે ફિલ્મની અંદર તમે જોજો કે એ લોકો એક એજ બતાવી છે બહેનોની, તો એ બધા બહેનો ગુજરાતી છે.
કારણ
કે એમાં શું થાય કે તમે ભાષાને સમજો ને તમે ગાઓ, તો બહુ મોટો ફરક, તમે ટ્રાન્સલેટ કરીને આપો ને ટ્રાન્સલિટરેશન કરીને આપો, એમાં ફરક છે. એટલે ભાવાનુવાદ જેમ જરૂરી છે, એ રીતે તમે ફિલ્મના લિરિક્સને સાથે એની ટ્યુનને સમજો અને પછી તમે ગાઓ. એના માટે એટલે મારું બહુ પહેલાથી એવો આગ્રહ હતા, આપણે ગુજરાતી લઈએ ને, એ સિવાય અભિષેકભાઈ કે આપણા સૌમ્યભાઈ ને, ઇવન અમારી જે કોર ટીમના અમારા લોકો જે મેમ્બર છે, એ લોકોનું બી એવું માનવું હતું કે આપણે જેમ બને તેમ ભાષામાં બહુ જ શુદ્ધિ રાખવી છે.
ઘણી
વખત બીજી ભાષાના બાળકોમાં શું થાય છે કે ભાષા શુદ્ધિ નથી રહેતી, રસોઈ દીર્ઘ બદલાઈ જાય, પૂર્ણ વિરામ બદલાઈ જાય, એટલે એ અમારે શક્યતા રાખવી જ નહોતી.
એટલે
અમે લોકો બહુ ક્લિયર હતા કે અમારે આ તો નથી જ કરવું, શું કરવું છે તો ક્લિયર હતા, પણ એનાથી વધારે ક્લિયર અમે એ હતા કે આપણે આવું તો નથી જ કરવું. એટલે આ બધા ગાયકોને આ વાતના સારા રીતે માની શકો.
જી જી બિલકુલ. અને મેં કહ્યું પહેલા પણ કે આપનો જે પ્રયત્ન છે, અભિષેક શાહનો પ્રયત્ન છે, સૌમ્ય જોશી અને આખી ટીમનો પ્રયત્ન છે, એને કારણે ફિલ્મ એટલી બધી અદભુત બની છે અને એનું સંગીત એટલું બધું સદાબહાર બન્યું છે કે શું વાત કરવી. એમ થાય કે વારંવાર એ ગીતો સાંભળ્યા રાખીએ અને દરેક વખતે જયારે સાંભળીએ ને મેહુલજી, ત્યારે એમાંથી કંઈક નવો અર્થ નીકળે. કંઈક નવી આપણને કંઈક આભાસ થાય, કંઈક નવી લાગણી થાય. એક વખત સાંભળો કદાચ એ એટલો ખ્યાલ ના આવે. જેમ જેમ આપ એ શબ્દોમાં ઊંડા ઉતરતા જાઓ અને પછી જ્યારે આપ ફિલ્મ જુઓ ત્યારે આપને ખરેખર લાગે કે આ જે ગીત છે, આ ગરબો છે, એ કેટલો બધો રેલેવન્ટ છે ફિલ્મની સ્ટોરી સાથે.
તમને કહું બીજી વસ્તુ, બહુ અગત્યની વાત કહું કે ફિલ્મના ગીતો સિવાય છે ને બેકગ્રાઉન્ડ સ્કોર મેં કર્યો.
હા જી બિલકુલ જી, એ જ હું વાત
કરું. એ ખ્યાલ રાખ્યો હતો કે માની લો કે હું તમને કહું તો અસવાર નામનું એક ગીત આવે છે.
જી જી જી.
તો મને એવું ખબર છે કે અસવાર નામનું ગીત એ સફેદ ત્રણ એટલે કે ઈ સ્કેલ થી ચાલુ થાય છે.
હા હા.
તો એ ગીતના બંધારણ બાંધવા માટે બેકગ્રાઉન્ડ સ્કોરમાં પણ હું કોઈક જગ્યાએથી ઈ સ્કેલની અંદર બેકગ્રાઉન્ડ સ્કોર કરતો હોઉં છું ને તમને હું એક પ્લેટફોર્મની પર વર્ચ્યુઅલી તમને તમારા બેક ઓફ ધી માઇન્ડ એ સૂરો ચાલતા હોય ને તમે પછી ગીતની ઉપર તમે લોન્ચ થાવ.
એટલે
ઘણી બધી સિચ્યુએશનની અંદર એવું છે કે ગીતોની આજુબાજુના સૂરો ગીતોની સાથેના સૂરો જોડે વાદી સંવાદી તરીકે મિક્સ હોય. કદાચ કોઈ નોન મ્યુઝિકલ માણસને સમજ ના પડે પણ એટલું હું કહ્યું કે જે ગીતો જે રાગમાં જે ટોનમાં જે સૂરમાં ગવાય હોય
એને
એ સૂરમાં તમે બેકગ્રાઉન્ડ સ્કોર પણ સાંભળશો. અને અમારો બહુ ઓનેસ્ટ અપ્રોચ એવો હતો બેકગ્રાઉન્ડ સ્કોર કરતી વખતે કે ઇમોશન ને માટે દર વખતે સંગીત જરૂરી છે. મિનિમલિસ્ટિક અપ્રોચ રાખીને આપણે લાગણીઓને ડ્રાઈવ કરો. વી જસ્ટ વોન્ટ ટુ પુશ ધ થિંગ.
બિલકુલ.
એ માટે 100% ડિરેક્ટર બેટ અભિષેકભાઈ બહુ જ ક્લિયર હતા કે આપણે આવું કરવું છે, આપણે આ કરીએ તો આ કેવું લાગશે. આ બધી
જી જી બિલકુલ. આપણે વાતચીતનો દોર આગળ ચલાવીએ. મેહુલજી પહેલા હું ઝડપથી આ તરફ વળી લઉં અને પછી આપણે થોડી આગળ વાતચીત કરીએ. અત્યારે વાતચીત ચાલી રહી છે મેહુલ સુરતી સાથે, જેઓ ખૂબ જ ખ્યાતનામ એવા સંગીતકાર છે ગુજરાતી ભાષામાં અને ગુજરાતી ફિલ્મોના સંગીતમાં. તેમણે બહુ જ મોટું યોગદાન આપ્યું છે અને તેમણે હાલમાં જે ફિલ્મનું સંગીત આપ્યું છે હેલ્લારો, જેને 66મો નેશનલ એવોર્ડ મળ્યો છે ભારત સરકાર તરફથી, તો તે વિશે તેમની સાથે વાતચીત ચાલી રહી છે. અને ઘણું બધું તેમણે સંગીત વિશે જાણકારી કે જે પ્લેબેક સિંગિંગ છે તે ઉપરાંત મુખ્ય બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે તેમાં પણ તેમણે કઈ રીતે આખા સંગીતના માહોલને એ સાધ્યો છે, તો તે વિશે આગળ વાતચીત કરીએ. મેહુલજી, આપે જે વાત કરી કે આપે જે કલાકારો છે ગાયકો એમને લીધા, તે સાથે આપે જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક માટે જે કામ કર્યું છે, તો આ જે આખી ફિલ્મની વાર્તા હતી અને એમાં આપને એવો કોઈ યાદગાર પ્રસંગ છે આપના જીવનમાં આપને જે યાદ રહ્યો હોય કે આખું જે સંગીત નિર્માણ હતું એમાં કોઈ એવી ઘટના આપના માટે બની કે જે આપને થાય કે ખરેખર આ તો જિંદગીભર યાદ રહી જાય એવો પ્રસંગ છે, અથવા તો કોઈ શ્રોતાએ કે કોઈએ પણ આવીને આપને કંઈ કહ્યું હોય આ ફિલ્મના સંગીતના બારામાં?
જો ફિલ્મની પ્રોસેસ દરમિયાન બહુ બધી એવી બધી ઘટનાઓ છે કે લાઈફ ટાઈમ યાદ રહે. મારો દીકરો છે તો એ 1.5 વર્ષ પહેલા એને સ્કૂલમાં જતો હતો અને એની લાઈફનું પહેલું સ્કૂલ ગેધરિંગ એટલે સ્કૂલનું એન્યુઅલ ફંક્શન થાય. પણ હેલ્લારોના કામમાં હું એ દિવસે મારા દીકરાના લાઈફનું પહેલા સ્કૂલ ગેધરિંગ જેમાં સ્ટેજ પર ઉભો ને કંઈક ડાન્સ કરવાનો હશે, હું એમાં હાજર નહોતો રહી
શક્યો.
હું એટલે અમદાવાદમાં કે મુંબઈમાં હું આગળ રેકોર્ડિંગ સેશનમાં બીજી હતો કારણ કે મારી પાસે સમય નહોતો.
આઈ
થિંક સો હું લગભગ મુરાલાલાનું જ કંઈક સેશન કદાચ રેકોર્ડ
કર્યું
મારાથી સુરત પહોંચી નથી શકાય કે કંઈક એવું હતું કે મારે ત્યાં જવું પડે એવું છે. એ સિવાય હું તમને કહું કે પડકારો બહુ બધા હતા. તમે એકચ્યુઅલી જે ફિલ્મમાં ઢોલ સાંભળો તો હવે એ આમ તમને એવું લાગે કે માણસ ઢોલ વગાડે છે, મને તો ફિલ્મમાં તમે એવું સાંભળો. ફિલ્મની અંદર જયારે મ્યુઝિક કરો ત્યારે એક ઢોલ ના
વાગતું
કારણ કે એ સાઉન્ડનું સ્પેક્ટ્રમ ભરવા માટે
બિલકુલ
લો નોઇઝ થી લઈને હાઈ નોઇઝ સ્પેક્ટ્રમ એને કહેવાય હારમાળા ફ્રીક્વન્સીને ભરવા માટે ઘણા બધા ઢોલ મેં લીધા હતા. સો આપણી ફિલ્મમાં હેલ્લારમાં 10 ઢોલ હાથથી વાગ્યા છે અને 10 ઢોલ લાકડીથી વાગ્યા.
ઓહો, ઓકે.
એટલે પહેલી વખત સિંગર બે વખત પ્લેયર બે વખત વગાડી ગયા, પછી ધેન બીજા 3 પ્લેયર આવ્યા એન્ડ ધેન એ લોકો હાથથી વગાડ્યા. એ સિવાય ડફ છે, તબલા છે, ઢોલક છે, કાંટા દોરી છે, મરાકસ છે, કેટલું બધું છે એટલે. અને ફિલ્મમાં હું તમને કહું કે મારે કેવી તકલીફો આવે ખબર, કે હું રાત્રે 1:30-2 વાગ્યા સુધી રાત્રે સ્ટુડિયો પર કામ કરતો હું, બધું ઓકે ચાલતું હોય, ને સવારે મારે કોઈ વસ્તુની ડિલિવરી મુંબઈ આપવાની હોય, એડિટેબલ ની પર કોઈ ફૂડ મોકલવાનો હોય, અને રાત્રે અચાનક જ મારા એક કોઈ મ્યુઝિકલ સાઉન્ડ નું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ બંધ થઈ જાય. અને ઇન્સ્ટ્રુમેન્ટ તમને હિન્દુસ્તાનમાં ન મળે, એ મળતું હોય તમને યુએસએમાં, એક ઇન્સ્ટ્રુમેન્ટ બંધ થઈ જાય, તમારું બહુ મોંઘું ઇન્સ્ટ્રુમેન્ટ અચાનક બંધ થઈ જાય કોઈ પણ કારણ વગર. અને પછી ઈશ્વર તમને એવું સેટ કરી આપે કે તમારી બેન બીજા કે ત્રીજા દિવસથી અમેરિકાથી આવવાની, અને બીજી એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ લાગ્યું. પછી કઈક એવું બને કે મારે સવારે નીકળવાનું હોય અમદાવાદ જવા માટે, કારણ કે મને આજે રાત્રે સાંજે એવી ખબર પડી કે મારે અમદાવાદ જઈને આ વસ્તુ કોઈ કરવાની છે, કારણ કે આર્ટિસ્ટ રાજકોટથી આવવાના છે, બીજા કોઈ ફલાણા બરોડાથી આવવાના છે, તો મારે અમદાવાદ સવારે પહોંચવું પડે એવું છે લગભગ 10-11 વાગે. એટલે મારે સુરત થી અમદાવાદ નો ડિસ્ટન્સ લગભગ 5 કલાકનું છે, 5 કલાકનું છે. એટલે હું બધું રાત્રે પેકઅપ કરું, તેમ હું મારી ગાડીમાં બધું લોડ થઈ ગયું, મારો સામાન ભાઈ, બીકોઝ આઈ હેવ મોબાઈલ સ્ટુડિયો વિથ મી, મારા માસ ને અમે બધું રાત્રે બધું સારા બારી બધું પેકઅપ કરીને અમે ચાલો સવારે કાર લઈને નીકળી જઈશું. અને એવું બને કે હું સારા પાસે નીકળવા જવાનું, હું કાર નો સેલ મારું, કાર ની બેટરી બંધ થઈ ગઈ, તો શિફ્ટ મારે બીજી ગાડી માં સામાન નીકળે. એટલે બધી વસ્તુ આવી છે એમ કે સમય નહીં હોય, પણ ઈશ્વર કોઈક ને કોઈક રીતે તમને કહું ને તમને બહુ બધી રીતે મદદ કરતો.
જી જી બિલકુલ બિલકુલ, કારણ કે કદાચ આપને માધ્યમ બનાવવા ઈચ્છે છે જેથી આપ સારામાં સારું સંગીત આપી શકો.
એટલે હું તમને કહું ને જેમાં કોઈ લોજિક કે કોઈ એવું કશું નથી હોતું, જો તમે શ્રદ્ધા રાખો અને એક પ્રામાણિકતાથી તમે તમારું કામ કરો, કુદરતી શક્તિ એવી હોય છે કે જે તમને હંમેશા મદદ કરે.
જી બિલકુલ,
ફિલ્મોમાં બહુ બધી જગ્યાએ એવું થયું છે કે ઘણી બધી જગ્યાએ ઘણી બધી મુસીબતો આવે છે, તમે કામ કરતા હો ને ઢોલ ફાટી જાય, ફ્લુટ તૂટી જાય, માઇક નહીં મળે, પાવર ચાલ્યો જાય, ડેડલાઈન હોય, ગાડી પકડી જાય, ઇન્સ્ટ્રુમેન્ટ તૂટી જાય, તમારથી પહોંચી નહીં વળાય, કલાકારોની ડેટ નહીં મળે, મોટો તહેવાર આવી ગયો હોય કે તમને કશું મળે નહીં, લગ્નની સિઝન ચાલતી હોય, એટલે આ બધાની વચ્ચેથી કોઈક નાની અમથી પાતળી આસ્થાની એક કેળી તો પણ કેળીની અંદર તમે ચાલતા 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 બધું બેલેન્સ કરતા બહાર નીકળો,
બિલકુલ
તમને મદદ કરતો જાય,
બિલકુલ
ગૂંથણી થતી જાય, અને પછી એક સરસ મજાનું ક્રાફ્ટ તમારી સામે બહાર આવે.
એકદમ સાચી વાત, કારણ કે જયારે આપણે કોઈ પણ સંગીત સાંભળીએ ત્યારે એ કદાચ સાંભળનારને ખ્યાલ નથી આવતો કે એની પાછળ સંગીતકારોનો, ગાયકોનો અને બધા વાજિંત્રકારો છે એનો કેટલો બધો પ્રયાસ છે, કેટલો બધો પરસેવો છે એની પાછળ, ત્યારે એક 3-4 મિનિટનું ગીત બનાવી શકાતું હોય છે.
હંડ્રેડ ઓફ ટ્રેક્સ ચાલતા હોય, હંડ્રેડ ઓફ ટ્રેક્સ ની સાથે કેટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ, નોર્મલી પણ એક ફિલ્મ ની અંદર લગભગ 40-50 એવા કલાકારો મારી સાથે તો એટલે જોડાયેલા હોય છે, કારણ કે મિક્સ એન્જિનિયર જોડાયેલા હોય, વાયોલિન્સ વાળા જોડાયેલા હોય, ફ્લુટ, ગિટાર, તબલા, ધુનક, રેકોર્ડિંગ એન્જિનિયર, સોર્સ એન્જિનિયર, ગાયકો,
બિલકુલ બિલકુલ, એટલે ઘણું બધું આપને કરવાનું હોય છે.
અને બધા ખબર ની કુદરતી રીતે નો ડાઉટ પેપર વર્ક હોય, પણ બધું કઈક તમારો આશય સારો હોય છે ને તો બધું મેનેજ થઈ જતું.
હાજી હાજી સાચી વાત. જી બિલકુલ બિલકુલ. અને આપની આ જે વાત આપે છે કરી છે, આપની જે ફિલ્મોમાં આપે સંગીત આપ્યું, કેવી રીતે જઈશ, ત્યારબાદ પાસપોર્ટ, અને આપણે તો ધીરુભાઈ, કુક જે પણ કહીશ તે સાચું જ કહીશ, વિટામિન સી, શોર્ટ સર્કિટ, અને મોન્ટુની બિટ્ટુ વગેરે જે ફિલ્મોમાં આપે સંગીત આપ્યું છે એ ખરેખર બહુ જ હટકે સંગીત રહ્યું. તો હવે પછીના આપના પ્રોજેક્ટ્સ કયા આવી રહ્યા છે સંગીત ક્ષેત્રમાં?
જો આમ હમણાં મેં ગઈકાલે જ અમદાવાદ હતો, એટલે 2-3 મિત્રો સાથે ફિલ્મના પ્રોડક્શન હાઉસ અને બીજો ડિરેક્ટર સાથે મારી જોડે સ્ટોરી પણ મને નરેટ થયું છે, એટલે એક સ્ટોરી ફિલ્મ મને ગમી પણ છે, એટલે હું છે, એટલે 2-3 ફિલ્મ ની વાતો ચાલે છે, એટલે કયા પ્રકારની તારીખો એડજસ્ટ થાય છે, ક્યારે શૂટિંગ એડજસ્ટ થાય છે, હું ખાસ એવું ધ્યાન રાખતો છું કે ખરેખર આ ફિલ્મને માટે હું લાયક છું, કે હું ખરેખર આ ફિલ્મને સંગીત આપી શકું છું, એ મારો સૌથી મોટો પહેલો કે મારા થકી કઈક ફિલ્મને હર્ટ ના થવું
જોઈએ,
એ હું અમારો અપ્રોચ હોય છે, એટલે હું જો કરી શકતો હું, અને મારી મારા 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 સ્વભાવ અને મારા જે સંગીતની સ્ટાઇલ છે એ પ્રમાણે જો ફિલ્મ હોય તો ડેફિનેટલી હું હા પાડતો છું.
બિલકુલ,
આવનારા વર્ષોમાં એટલે આ જ વર્ષમાં લગભગ 2-3 ફિલ્મોની ઓફર છે, એમાંથી જે પ્રમાણે સમય મળશે એ પ્રમાણે હું પહોંચી વળીશ,
આઈ એમ શ્યોર કે. જી જી, એ જ હું આપને પૂછવાની હતી કે હેલ્લારો ફિલ્મ આપે કરી, ત્યારબાદ લોકોનો અપ્રોચ આપની તરફ કેવો રહ્યો, આપના સંગીત તરફ કેવો રહ્યો?
કે બહુ બિલકુલ તમને કહું છું, બહુ અનનોન લોકોના જેમને હું કદાચ લાઈફમાં મળ્યો નથી, એટલા બધા મેસેજીસ આવે છે સોશિયલ મીડિયાની ઉપર, મારા નંબર પણ લોકો કરતા હોય, મારો નંબર
મેળવીને
મેસેજ કરતા હોય છે, ફોન કરતા હોય છે, ઈમેલ કરતા હોય છે, એટલે અગણિત મેસેજો. અને મારો યત્ન અને પ્રયત્ન એવો હોય છે કે કોઈ માણસ પોતાની લાઈફમાંથી સમય કાઢીને મને શુભેચ્છા આપે છે કે મારો કોન્ટેક્ટ કરે છે કે મને મારી જોડે પિંગના મ્યુઝિક ને કે સંગીતને મારા માટે શુભેચ્છા આપે છે, તો લગભગ બધાને હું રિપ્લાય આપતો હોઉં છું. એ પ્રકારનો મારો એટલે બહુ 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 સરસ મજાનું એપ્રિસિએશન મળી રહ્યું છે. અને આનંદની વાત એ છે કે જો આટલા અઘરા શબ્દો, બધું જ અકોસ્ટિક છે, ઇલેક્ટ્રોનિક શું છે નહીં, આટલા અઘરા શબ્દો 1975 ની વાત, થોડી હટકે ટ્યુન, નોન કમર્શિયલ પ્રકારની ટ્યુન છે, પણ એ આ બધું સાઇટ પર મુકાઈ જાય છે જયારે તમે કોઈ કાર્યકૃતિ આપો છો. બધા આપણી જે માન્યતાઓ અને મિથ હોય છે ને, એ બધી એમાં કોઈ કોઈ પ્રકારની વર્ક નથી કરતી. ઇટ ઇઝ ગુડ ઇફ ઇટ ઇઝ કનેક્ટિંગ, તો પછી એમાં કોઈ બેન્ચમાર્ક જેવું કે કોઈ શું કહેવાય કે આ જ આવું જ હોય છે, શું હોતું નથી.
બિલકુલ,
જસ્ટ યુ યુ તમે પ્રામાણિક રહો, તમે જે કામ કરો છો તેમાં તમે સારું સંગીત જે તમને મને જેવું આવડે છે એવું પીરસવાની મેં ટ્રાય કરી અને લોકો સુધી પહોંચ્યું છે, મારા માટે ખૂબ આનંદ.
બિલકુલ બિલકુલ, કારણ કે જે સંગીત હૃદયને સ્પર્શે એ સાચું સંગીત ગણી શકાય. અને આપ મેહુલભાઈ 100% એમાં એમ કહી શકો તો ખોટું નથી કે સફળ થયા છો. અને આશા રાખીએ કે ભવિષ્યમાં આપના તરફથી આ જ રીતે અમને ઉત્તમોત્તમ સંગીત મળતું રહે. અને બસ આ જ રીતે અમે અહીંયાથી સંભળાવતા રહીએ અમારા શ્રોતા ભાઈઓ અને બહેનોને, એ જ અમારી આશા અને અપેક્ષા રહેશે આપની પાસેથી.
થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. અને શ્રોતાગણોને બી, સાંભળનારા દરેકે દરેક ગુજરાતી મિત્રો અને ભાઈઓને મારો હું એમનો ખૂબ આભારી છું કે આપ ગુજરાતી, ખાસ તો ગુજરાતી સાંભળો છો ને, ગુજરાતી ફિલ્મ જોવા જાઓ છો, એના માટે હું મારી આખી મ્યુઝિકની ટીમ અને અમારા હેલનારો બધા તસ્વીઓ કલાકારો
અમે પણ આપના ઘણા જ આભારી છીએ. મેહુલજી, આપે સમય કાઢી અને અમારી સાથે વાતચીત આજે કરી છે. અમારી પાસે કોઈ જ શબ્દો નથી. વી આર વેરી ગ્રેટફુલ એન્ડ થેન્ક યુ સો મચ. જરૂર આપણે ભવિષ્યમાં કંઈક આ જ રીતે વાતચીત કરશું આપના નવા સંગીત વિશે, અને આતુરતાપૂર્વક આપના નવા સંગીતની રાહ જોઈશું. ખૂબ આભાર. ખૂબ આભાર. થેન્ક યુ. આવજો. આ હતા મેહુલ સુરતી, જેઓ